પીછે છે જે જોગી છે એ પદ ઉપર આપણે વિચાર કરીશું. આ કૃપાળુદેવનું અંતિમ પદ છે. આ પદ એમને રાજકોટની અંદર ચૈત્ર સુદ 1957 તે દિવસે એમને બનાવ્યું છે અને રાજકોટની અંદર ચૈત્રવત 5 ને દિવસે એમનો અવસર થયો. આ અંતિમ પદ જે છે એની અંદર મુખ્યતાથી તો આત્મ સ્વરૂપની જે પ્રાપ્તિ, એ પ્રાપ્તિની અંદર જીવેશ્વર ભગવાન એનું જે સ્વરૂપ, એ સ્વરૂપને યથાર્થ જાણી અને એનું ચિંતન અને ધ્યાન, એ ધ્યાન દ્વારા એટલે કે રૂપસ્થ અને પદસ્થ, આ રૂપસ્થ અને પદસ્થ એ બંને ધ્યાન વિષય એ પંચ પરમેશ્વર છે. અને એટલે કે જે અરવિંદ પદ, ખાસ તો અરવિંદ પદ છે એની અહીં વાત કરવામાં આવી છે કે વચ્ચે આ એક પગથિયું છે, કારણ કે આત્મ સ્વભાવ છે એ અગમ્ય છે અને જલ્દી એનું ધ્યાન એક રૂપાંતરિત ધ્યાન થવું મુશ્કેલ છે. પણ જો સાક્ષાત તીર્થંકર દેવ હોય તો તીર્થંકર દેવનું જો ધ્યાન કરવામાં આવે, કેમ કે તે તીર્થંકર દેવ સ્વશરીરી છે, તો તીર્થંકર દેવનું અગર તો તીર્થંકરનું મૃત્યુનું એનું ધ્યાન પ્રથમ જો કરવામાં આવે અને એ ધ્યાનની સિદ્ધિ થાય તો પછી સાધકનું ઉપાધિત ધ્યાન એ સહેલું પડે અને થાય. આ વાત આખા પદની અંદર એમને બતાવી છે અને સાથે સાથે એ વાત પણ એમને બતાવી છે કે જનેશ્વરે જે માર્ગ બતાવ્યો એ માર્ગ સમજવાને માટે જેમની કેટલી પાત્રતા હોવી જોઈએ અને આ ધ્યાન માટે પણ ત્રણ પ્રકારના જીવોનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ આ કાવ્યની મુખ્ય વિશેષતા છે. તો કે છે કે ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ નૂર શુદ્ધ તે આત્મપદ સંયોગી જીન સ્વરૂપ. એટલે કે આવું જે જીનેશ્વરનું સ્વરૂપ છે એ જીનેશ્વરનું સ્વરૂપ છે. યોગી હોય છે એટલે યોગી એટલે જે યોગ્યતા વાળો જીવ, જે પાત્રતા વાળો જીવ, જે મુમુક્ષુ, જેને પોતાના સ્વરૂપનું દર્શન કરવું છે, એ દર્શનની પ્રાપ્તિ માટે એ પ્રથમ કોને ઈચ્છે છે? તો કે જીનેશ્વરને ઈચ્છે છે. કે શા માટે જીનેશ્વર ઈચ્છે છે? જે યોગી જેમ અનંત સુખ સ્વરૂપ સ્મૂળ શુદ્ધ તે આત્મપદ સંયોગી જીન સ્વરૂપ. મૂર્તો શુદ્ધ આત્મપદ ઈચ્છે છે, પણ આ જે શુદ્ધ આત્મપદ છે એ આત્મપદ એ જીનેશ્વરનું પદ તો શુદ્ધ આત્મપદ છે. એટલે એ પદ એટલે કે જીનેશ્વરને ઈચ્છે છે કે જીનેશ્વરને પોતે ધ્યાન માટે ઈચ્છે છે. એ વાત સ્પષ્ટ થઈ છે. ક્યાં? કે આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીવ પગથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. કરવું છે તે રૂપાથી ધ્યાન, પોતાના સ્વરૂપનું ધ્યાન, પણ એ ધ્યાન સાધકની મુશ્કેલ હોવાથી આ જે જીનેશ્વર છે એટલું શું સ્વરૂપ જ છે. તો એ શું સ્વરૂપના ધ્યાન દ્વારા પોતાના શું સ્વરૂપમાં પોતે ધ્યાન કરે છે. એટલે કે યોગીઓ હંમેશા ભગવાન જીનેશ્વરનું ધ્યાન ઈચ્છે છે. પોતાના જે પ્રાપ્તવાન પુરુષ છે એ પણ પોતાના સ્વરૂપમાં લીન થાય છે, અને તે ન થાય તો જીનેશ્વરના સ્વરૂપમાં લીન થાય છે. કાં તો પોતાના સ્વરૂપમાં લીન થાય છે, કાં જીનેશ્વરના સ્વરૂપમાં લીન થાય છે. એટલે આ જીનેશ્વરનું સ્વરૂપ છે એ જીનેશ્વરનું સ્વરૂપ અગત્યનું છે, અને યોગીજનો આવા સ્વરૂપને પોતાના ધ્યાનની સિદ્ધિને માટે ઈચ્છે છે. અહીંયા પેલા ધ્યાન આદિ શબ્દને વાપરો, પણ અમે વાપરું જ કહ્યું છે કે આત્મ સ્વભાવ અગમ્ય છે. આત્મ સ્વભાવ એ જલ્દી ગમ્ય થાય એવી વાત નથી. એટલે કે સાધક પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લે, કેમ કે સ્વરૂપ તો અગમ્ય છે, અને અગમ્ય સ્વરૂપ માત્ર જેનો ઉપયોગ અંતર્મુખ થાય તેવું અંતર્મુખ ઉપયોગમાં જ એ સ્વરૂપ જણાય છે. પરંતુ એ ઉપયોગની સ્થિરતાને માટે પહેલા સાધક જીનેશ્વર દેવનું સ્વરૂપનું ચિંતન કરે છે, અને સ્થિરતા માટે પણ એનું ધ્યાન કરે છે. તો જીનેશ્વરના સ્વરૂપનું ચિંતન અને જીનેશ્વરના સ્થિરતા માટે એમની મૂર્તિનું કે એમના દેહનું જે ધ્યાન, તે દ્વારા સાધક સ્થિરતાની પ્રાપ્તિ કરે છે. અને સ્થિરતાની પ્રાપ્તિ થયે, વિશેષ સ્થિરતાની પ્રાપ્તિ થયા, એનો ઉપયોગ જે છે એ સહેજ અંતર્મુખ થઈ અને પોતાના સ્વરૂપ એને પોતે વેદન કરે. અને જેને વેદન પ્રગટ્યું છે એ વિશેષ સ્થિરતા કરે. આ હેતુ થી વાત બતાવવામાં આવી છે. અને પછી એના કારણ બતાવવામાં આવ્યું છે કે જેને પદે નિજ પદે એકતા ભેદભાવ નહીં કઈ લક્ષ્ય થવાને તેનું કયા શાસ્ત્ર સુખદાન. જીનેશ્વર દેવનું જે સ્વરૂપ છે એમાં અને આત્માના સ્વરૂપમાં, એટલે કે સર્વ જીવના સર્વ જેટલા આત્માઓ અનંત આત્માઓ છે અનંત આત્માના સ્વરૂપમાં કંઈ પણ ભેદ નથી. એટલે કે દ્રવ્ય દ્રષ્ટિએ જોવા જઈએ, મૂળ દ્રષ્ટિએ જોવા જઈએ, નિશ્ચય દ્રષ્ટિ જે જોવા જઈએ, તો ભગવાનના સ્વરૂપ જે ત્રિકાળ એકરૂપ છે અને જે પર્યાયમાં પણ પૂર્ણ છે, ત્યારે દરેકે દરેક બાકીના જીવો જે છે, જે સંસારી જીવો છે, એ સંસારી જીવોનું જે મૂળ સ્વરૂપ જે જોઈએ, એટલે કે દ્રવ્યાતીત નહીં, મૂળ જે નિત્ય સ્વરૂપ છે એ તો એવું એવું જ છે, એમાં તો કોઈ પ્રકારનો ફેરફાર છે જ નહીં. એટલે એનું લક્ષ થવાને માટે પણ શાસ્ત્રની અંદર આ વાત બતાવવામાં આવી છે કે પોતાના સ્વરૂપમાં અને જનુષ્યના સ્વરૂપમાં કોઈ ફેરફાર છે જ નહીં, અને જનુષ્યના સ્વરૂપના ધ્યાનથી પોતાના સ્વરૂપનું ધ્યાન થઈ શકે છે. જેમ દીવાથી બીજો દીવો પ્રગટે, એમ જનેશ્વર દેવના ચિંતન દ્વારા પોતાના આત્મા સ્વરૂપનું ચિંતન ગુણતા થાય છે, અને જ્યારે એ ચિંતનની અંદર વિશેષ સ્થિરતા વધે એટલે ઉપયોગ સહજ પડતું થઈને અંતર્મુખ થાય છે. તો અહીં એ વાત કહી છે કે જેમ પદે બીજું પદે એક હતા ભેદ ભાવને કઈ લક્ષ્ય થવાને તેનું શાસ્ત્ર કયા સ્પદાય, સમગ્ર શાસ્ત્રનો સાર શું છે એ વાત અહીંયા બતાવી. કે સમગ્ર શાસ્ત્રનો સાર તો પ્રભુ છે, એટલે કે પ્રભુ એટલે શુદ્ધાત્મા છે. તો આ શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ કરાવવા માટે આ જનેશ્વર દેવ એની વાત શાસ્ત્રમાં કરવામાં આવી છે કે આ જનેશ્વર દેવ છે એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, અને એમના દ્વારા જ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, અને એમના ચિંતન અને મનન દ્વારા આત્મા સ્વરૂપનું ચિંતન થાય છે. એટલે કે પોતાના સ્વરૂપનું ચિંતન એમના ચિંતન દ્વારા, ઉપરાંત આ જ વાત ભગવાનનું જે સ્તવન છે એ સ્તવનની અંદર અમે જે વાત કરી છે કે જનેશ્વર દેવના સ્વરૂપ જે છે એના જેના અવલંબનથી સાધક પોતાના સ્વરૂપનું ગોતાએ ધ્યાન કરે છે. કેમ કે જનેશ્વરના સ્વરૂપમાં અને પોતાના સ્વરૂપની અંદર દ્રવ્ય દ્રષ્ટિ કોઈ પણ પ્રકારનો ભેદ છે જ નહીં. અને જે સકળ જૈન શાસ્ત્રો છે એને બતાવવું શું છે કે દરેકે દરેક જીવને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે, અને એ જે શુદ્ધાત્મ સ્વરૂપ છે એ શુદ્ધાત્મ સ્વરૂપ છે, જનેશ્વરનું જે સ્વરૂપ છે શુદ્ધાત્મ સ્વરૂપ છે પૂર્ણ, તો એના લક્ષ્ય પોતાના શુદ્ધાત્માની પ્રાપ્તિ એને થાય. એટલે કે જનેશ્વર દેવ છે તે આપણા આપણું પ્રતીક છે, મોડલ છે, અને એમના સ્વરૂપનું ધ્યાનાવલંબનથી પોતાના સ્વરૂપનું પણ ધ્યાન થાય છે. એટલે કે સતત શાસ્ત્રનો સાર એક છે કે પોતાના શુદ્ધ સ્વરૂપનું પ્રાપ્તિ કરે એ જીવ અનંત દુઃખથી મુક્ત થાય અને મોક્ષમાં નિર્વાણને પ્રાપ્ત કરે. એટલે કે સર્વ દુઃખથી મુક્ત થાય, સર્વ કર્મભાવથી મુક્ત થાય. તો એ મુક્તિ માટે આ જનેશ્વર દેવ એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અને પ્રવચન સારની 80મી ગાથામાં પણ એ જ વાત કરવામાં આવી છે કે જે પરિહંતને દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે છે તેનો મોહ નિશ્ચયથી જાય છે, એના મોહનો નાશ થાય છે. તો એ જ વાત અહીં અકૃપા વગર વાત કરેલી છે, એ જ વાત કરી છે કે જે યોગી છે એટલે કે જે યોગ્યતાવાળો મોક્ષ જીવ છે એ જનેશ્વરના સ્વરૂપને ઈચ્છે છે, જનેશ્વરના સ્વરૂપની ભક્તિ દ્વારા એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. જનેશ્વરના સ્વરૂપમાં જેટલી જેટલી એકતા થાય, એકતા થતા પછી લીનતા થાય, અને લીનતા વિશેષ વિશેષ થતા, સ્થિરતા વિશેષ થતા તેનો ઉપયોગ સહજ અંતરમાં થાય છે. એટલે કે મહાપુરુષોએ આ પોતાના સ્વરૂપનું અરૂપી સ્વરૂપનું ધ્યાન એટલે રૂપાતી ધ્યાન જે અગમ્ય મુશ્કેલ છે તે આ જનેશ્વરના ધ્યાન દ્વારા સરળ થઈ જાય છે, સહેલું પડે છે. એટલા માટે એ વાત કરી છે કે શા માટે જનપદની વાત કરી, જનપદ કે પોતાનું સ્વરૂપ જનેશ્વરનું સ્વરૂપમાં ભેદ નથી, માટે જનેશ્વરના સ્વરૂપના ધ્યાનથી પણ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ પોતાને થાય. તો હવે એ છે કે લક્ષ્ય થવાનું તેનું કયા શાસ્ત્ર છે બધા, અને જનેશ્વર દેવના સ્વરૂપનું ચિંતન એની ઉપરાંત જનેશ્વર દેવ જે ઉપદેશ કરો એ ઉપદેશ છે સિદ્ધાંત અને ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ જે શુદ્ધ થયેલું સ્વરૂપ જગતનું અને સર્વજીવનું બતાવ્યું, એ દરેક સ્વરૂપ શાસ્ત્રીને બતાવ્યું છે, પણ એ શાસ્ત્ર છે એ એમને સમજાય એમ નથી. તો એ શાસ્ત્ર જે છે એ શાસ્ત્રને માટે એ કહ્યું છે કે જેનું પ્રવચન દુર્ગમ લેતા ઠાકે અતિમતિ માન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખકાન. એટલે કે આ શાસ્ત્રો જિનેશ દ્વારા જે શાસ્ત્ર છે એ શાસ્ત્રને સમજવા હશે તો જેને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જે સદગુરુ એની પાસે જવું પડશે. સદગુરુ તે જ કહેવાય કે જેને પોતાના સ્વરૂપનો અનુભવ છે, કેમ કે પોતાનું જે સ્વરૂપનો અનુભવ છે એ સ્વરૂપ જિનેશ્વર દેવનું છે અને એ પોતે સમગ્ર શાસ્ત્રનો સાર પણ એક જ છે કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ. તો એવા જે સદગુરુ છે એ જ માત્ર જૈન શાસ્ત્રની અંદર જે રહસ્ય છે એ રહસ્યને કહી શકે, બીજા માત્ર શાસ્ત્રના પાઠી હોય એ આવું રહસ્ય કહી શકે નહીં. એટલે કે તે જૈન પ્રવચન એટલે જૈન અનુયોગ, જૈન શાસ્ત્ર જે ચાર અનુયોગની અંદર છે એને યથાર્થ સમજવું હશે તો સદગુરુ પાસે જવું પડશે. અને એ સદગુરુ પાસે જશે ત્યારે સદગુરુ પણ જિનેશ્વરનું જેવું સ્વરૂપ છે નિશ્ચય અને વ્યવહાર બે અપેક્ષ છે. જિનેશ્વરનું સ્વરૂપ છે એ સદગુરુ સમજાવીશું કે બીજા તો નિશ્ચયનું સ્વરૂપ ને વ્યવહારનું સ્વરૂપ ને ભિન્નતાની ખબર જ ન હોય. એ તો વ્યવહારને પણ નિશ્ચયનું સ્વરૂપ અજ્ઞાની તો કહે ને, નિશ્ચયનું તેને ભાન પણ હોય નહીં. તો સદગુરુ એક જ એવા છે કે જે જિનેશ્વરનું સ્વરૂપ પણ બતાવે અને શાસ્ત્રનું સ્વરૂપ બતાવે. તો એવા શાસ્ત્ર દ્વારા જિનેશ્વરનું યથાર્થ સ્વરૂપ જાણે સદગુરુ મિશ્રાએ જો એનું જે અવલંબન કરવામાં આવે એ અવલંબન માટે તો આ સ્વરૂપ જ્ઞાન કરવાનું છે તો જ એ પોતાના સ્વરૂપનું પોતે જ્ઞાન કરી શકે. તો એની એ વાત કરી, પણ હવે એ વાત કરી કે આ જૈન શાસ્ત્ર છે એ સમજવાને માટે યોગ્યતા જોઈએ. યોગ્યતા ન હોય તો કે જૈન શાસ્ત્ર સમજાય નહીં. તો કેવી યોગ્યતા જોઈએ એનું હવે વર્ણન કરે છે કે કેવો જીવ હોય એ આ શાસ્ત્ર સમજી શકે. આ શાસ્ત્ર કયો જીવ સમજી શકે અને એ સમજવા માટે કેવી યોગ્યતા જોઈએ તો કે છે કે પિતા સમાજીને ચરણની અતિશય ભક્તિ સહિત મુનિચંદ સંગ રતી હતી સંયમ યોગ ઘટી. જે પાત્ર જીવ હોય એ પાત્ર છે કે જેને છૂટવાની કામના થઈ છે અને એ કામના થતા જેને એવું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જિનેશ્વર દેવની જેને તંત્રમાં થોડી ભક્તિ જાગી છે કે જિનેશ્વરની ભક્તિ પાટિલ ઉપાસના જેની ચરણની અતિશય ભક્તિ સહિત કે જે જીવ જિનેશ્વરની ભક્તિ યથાર્થ કરે છે અને મુનિજંગ સંગ રતી હતી અને જે સદગુરુનો સંગ ઈચ્છે છે સત્સંગ ઈચ્છે જે સત્સંગ કરે છે અને જે પોતે જિનેશ્વરની ભક્તિ કરે છે. કેમ કે જિનેશ્વર છે એ સુખના દાતા છે. આચાર્ય પદ્મનંદી તો એ વાત પણ કરી કે હે ભગવાન જયારે મેં આપને જાણ્યા ત્યારે મેં જગતમાં શું જાણ્યું નથી, મેં બધું જાણી લીધું છે. કેમ આ જગતમાં કઈ પણ જો સાર જેવું તત્વ હોય તો આપ જિનેશ્વર દેવ જ છો. તો જિનેશ્વર દેવના સ્વરૂપની એટલી બધી મહત્તા એટલા માટે છે સત્પુરુષો કરી દી છે. આત્મજ્ઞાની જે સત્પુરુષોએ એ સત્પુરુષોએ અનુભવ મહાત્મા કરેલું છે. કઈ વાત કરે છે કે કોણ આ જિનેશ્વર દેવે જે સુખદાયી શાસ્ત્રો કયા છે એ સુખદાયી શાસ્ત્રો સમજવા વાળાની યોગ્યતા બતાવે છે. કેટલી યોગ્યતા હોય કે આટલી યોગ્યતા હોય તો જ દિનેશોનું શાસ્ત્ર સમજી શકે. મિત્રો, ઉતાસીનાજીના ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજન સંગ રતી અતિ સંયમ યોગ ગતિ, અને એને પોતાની ભૂમિકા પ્રમાણે સંયમ હોવું જોઈએ, ભૂમિકા પ્રમાણે એને ત્યાગ હોવો જોઈએ. મુનિને મુનિની ભૂમિકા પ્રમાણે ત્યાગ હોય, મુનિ પણ મુમુક્ષુ જ છે, અને ગ્રહસ્થ પણ ગ્રહસ્થની ભૂમિકા પ્રમાણે એનો ત્યાગ હોવો જોઈએ, સંયમ એનો હોવો જોઈએ, જીનેશ્વર પ્રત્યે એને પ્રેમ અને ભક્તિ. ભલે અત્યારે એ વ્યવહાર ભક્તિ જ છે, પરંતુ એના પ્રત્યેને પ્રેમ તો હોવો જ જોઈએ. જેને જીનેશ્વર પ્રત્યે પ્રેમ નથી, જેને જીનેશ્વર પ્રત્યે ભક્તિ નથી, એ જીનેશ્વરે કહેલા તત્વોને સમજી શકે નહીં. એટલે એ વાત કરી, અને જે મુખ્ય વસ્તુ તો સત્સંગની વાત કરી કે મુનિ જેને સંગ રતી હતી, મુનિનો સંગ જેને બહુ ગમે છે, જેને સત્સંગ બહુ પ્રિય છે, અને હવે જે જગતથી થાકો છે, સત્સંગ જેને બહુ પ્રિય છે, અને ગુણ પ્રમોદ અતિશય રહે, એને ગુણ પ્રમોદ એટલે કે જ્યાં જ્યાં પોતે ગુણ જોયે છે ત્યાં ત્યાં એ ગુણથી એના અંતરમાં આનંદ થાય છે. એટલે કે જે ગુણને રાગી છે એવો જીવ, અને જે અંતર્મુખ જેનો યોગ છે, એટલે કે હવે જગતના પદાર્થો પ્રત્યે જેને વૈરાગ જાગેલો છે, અને એનું જે ચિંતન છે, એનું મન છે, હવે એ કાં તો સત્શાસ્ત્રમાં, કાં તો સદગુરુમાં, કાં તો જીનેશ્વરની ભક્તિમાં જોડાયેલું રહે છે, એવું જેનો અંતર્મુખ યોગ છે, એવો માણસ જ, એવું જે સાધક છે, તે આ જૈન પ્રવચન સમજવાને માટે પાત્ર છે. કેમ કે જૈન પ્રવચન એ માત્ર બુદ્ધિથી સમજાય એવી ચીજ નથી. અંતર્મ શુદ્ધિ જોઈએ, જેટલી જેટલી પોતાની યોગ્યતા હોય તેટલી પ્રમાણમાં જૈન શાસ્ત્રનું રહસ્ય પામી શકે. એટલે મોક્ષનો પ્રકાશકની અંદર તો ઉત્તરાસ્તી વાત કરી છે કે જીનેશ્વર દેવ, તીર્થંકર દેવાદિદેવ, એની વાત એની વાણી સાંભળવાને માટે ઉત્તમ શ્રોતા કોણ? તો કે ગંધર્વદેવને ઉત્તમ શ્રોતા ગણા, ત્યાર પછી બીજે નંબરે મુનિ ગણા, ત્યાર પછી ત્રીજે નંબરે સમ્યક દ્રષ્ટિ ગણા, અને બીજા મિથ્યા દ્રષ્ટિ તો ખરેખર એના રહસ્યને સમજવાની એવી યોગ્યતા પણ. તો અહીંયા સમ્યક દ્રષ્ટિ તરફ જેની અંતર્મુખ યોગ છે, અને જેને આ તરફનું ઈચ્છા છે સમજવાની, તીવ્ર જેને જિજ્ઞાસા થઈ છે, એવો મુમુક્ષુ જીવ પોતાની યોગ્યતા પ્રમાણે સમજી શકે. આ શાસ્ત્રો સમજવા એ દરેક જીવ પોતપોતાની ક્ષોપસમ પોતપોતાની યોગ્યતા પ્રમાણે આ શાસ્ત્ર સમજે છે. યોગ્યતામાં પોતાનો ક્ષોપસમ આવે, અને સાથે સાથે પોતાની અંતરંગ જે વિશુદ્ધિ છે, એ વિશુદ્ધના બળે શાસ્ત્ર સમજાય છે. તો અહીંયા કહ્યું છે કે આવો મુમુક્ષુ જે છે, જેને જીનેશ્વર પ્રત્યે પ્રેમ છે, જગતથી જે થાક્યો છે, અને જેને વૈરાગ અંતરની અંદર જાગેલો છે, જે અંતર્મુખ યોગ છે, એટલે કે હજી જેને સમ્યક દર્શન નથી થયું, પરંતુ જે ચિંતનની અંદર રહે છે, કાં તો સશસ્ત્રમારે સશાસ્ત્રની અંદર સશાસ્ત્રનું ચિંતન કરે, એટલે કે એ આવી ભૂમિકા જેની છે, એવો જે સાધક છે, એ જ આ જૈન પ્રવચન સમજવાને માટે યોગ્ય છે. પણ ખરું રહસ્ય જે છે એ તો જે સમ્યગ્રસ્તી છે એ જ પામી શકે છે, અને જેમ જેમ અંતરંગ શુદ્ધિ થાય તેમ તેમ વિશેષ વિશેષ રહસ્ય એને પામે. એટલે પોતપોતાની યોગ્યતા પ્રમાણે જે શાસ્ત્રને સમજે છે, બધા સરખું સમજે છે એ વાત છે નહીં. તો એ વાત કરી, કયો આવો પાત્ર જીવ શું કરે છે કે પ્રાપ્તિ શ્રી સદગુરુ, આવા જીવને સદગુરુ વડે જૈન પ્રવચનની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જૈન પ્રવચન અનુભવ, અને આવો કે છે કે જે જૈન પ્રવચનનું રહસ્ય છે, એ જે ઉત્તમ મુમુક્ષુ છે, ઉત્તમ મુમુક્ષુ એટલે કે હવે જેને મોક્ષ બીજી કોઈ ઈચ્છા રહેલી જ નથી, અને સમગ્ર જગતથી જે ઉદાસીન થયો છે એવો એ જે જનેશ્વર દેવ જે ચાર યોગ કયા છે અનુજ્ઞનું રહસ્ય જે છે એ રહસ્ય પોતે પકડી શકે છે. અને એ વાતે અહીંયા વાત કરી એટલા માટે કે પ્રવચન સમુદ્ર બિંદુમાં ઓલસી આવે એમ પૂર્વ ચૌદની લબ્ધિનું ઉદાહરણ પણ એ. એટલે કે જેમ કે દરિયો છે તો દરિયાનું સ્વરૂપ કે દરિયાનું પાણી કેવું છે કે સમગ્ર દરિયાનું પાણી કેવું છે જાણવા માટે એકદમ ટીપું એક પાણી લીધું હોય એક ગંદુ પાણી લ્યો એટલે એક અંજલી ભરીને પાણી દરિયાનું પીએ એને તરત ખ્યાલ આવે કે આખા દરિયાનું પાણી કેવું છે. એટલે કે એનું રહસ્ય પામે દરિયાના સ્વરૂપનું જે રહસ્ય છે એને પામે એમ જેનું પ્રવચન છે એ તો સમુદ્રરૂપ છે એ તો જૈન પ્રવચનનો કોઈ પાક નથી. કેમ કે ચૌદ પૂર્વની અંદર અને અગિયાર અંગની અંદર તો અબજોના અબજો શ્લોકો છે એ બધા શ્લોકો અગર જે કંઈ છે પ્રવચન એનું જે સાર છે એ સાર આ જીવ ગ્રહણ કરી લે છે. સાર શું છે કે પોતે શુદ્ધ આત્મા છે પોતાનું મૂળ સ્વરૂપ શુદ્ધ આત્મા છે અને સદાય નિત્ય અવિનાશી એવો પરિપૂર્ણ પોતે આત્મા છે અને જે રાગાદી ભાવ છે તેથી પોતે સર્વથા ભિન્ન છે. હું દેહાદી સ્વરૂપ નથી તે સ્ત્રી પુત્ર કોઈ મારા નથી હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. જે ભાવના કરે છે તે રાગદ્વેષથી મુક્ત થાય છે. તો આ થયું આટલી વાત થઈ આખું જૈન પ્રવચનનું રહસ્ય તો આટલું છે પણ આ રહસ્ય સમજાય કોને કે મનુષ્યના અંશે જેને પ્રગટા હોય એને જ આ વાત એ વાત અહીંયા કરી. એટલે હવે એક બીજી વાત બતાવે છે કે આ જૈન પ્રવચન ની રહસ્યની પ્રાપ્તિ અને શાસ્ત્રને સમજવાની જે યોગ્યતા છે એ કેવા જેવી યોગ્ય છે એની આ વાત કરી અને વિશેષતાથી આ જૈન પ્રવચન છે એનું મનન ચિંતન કરવા વાળા જેવો કેવા હોય એની હવે વાત કરે છે. તો પ્રથમ તો કે છે કે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેની યોગ યોગ. એટલે કે એ સંસારમાં જેને પ્રીતિ છે અને વિષય પ્રત્યે જેને ભાવ છે અને પ્રસાદથી જે ભરેલો છે એવા જીવની માટે તો આ જૈન પ્રવચન એટલે જનયોગ છે જ નહીં. એ તો આ જૈન અનુ તીર્થંકર દેવે જે ચાર અનુયોગ કહે એના માટે લાયક જ નથી. એવી રીતે એ તો એની આમ એ તો કઈ શાસ્ત્ર સમજી શકે જ નહીં. એટલે જેને સંસારમાં પ્રીતિ છે જેને સંસારમાં સુખ છે જેને સંસાર જીવ વાલો છે એવા જીવની માટે તો ખરેખર આ શાસ્ત્ર છે જ નહીં. પણ જે જીવ સંસારથી થાક્યો છે અને કંઈક મહારાજમાં આવ્યો છે અને સત્સંગનો કાન થયો છે સત્સંગમાં જાય છે એવા જીવ એવો જીવ જે હોય એ ફક્ત આ અનુયોગને માટે લાયક છે એટલે અંશે લાયક છે. પૂર્ણલાયકની વાત તો પછી તું જ્યાં સુધી એટલા માટે એનું સ્વરૂપ બતાવે છે તો કયો જીવ હોય
જે લાયક છે
શું કહે છે મંદ વિષય અને સરળતા સહ આજના સુવિચાર કર્મ કોમળતાદિ ગુણો પ્રથમ ભૂમિકા દા. આ પ્રથમ ભૂમિકા આ કોની પ્રથમ ભૂમિકા છે મુમુક્ષુની આ પ્રથમ ભૂમિકા છે. આવી પ્રથમ ભૂમિકા વાળો જે જીવ છે એ જીવ પ્રવચનને યથાર્થ સમજી અને પોતાના અંતરમાં ઉતારવાની યોગ્યતા વાળવા જોઈશ. આવો હોય એ જૈન પ્રવચનનો સાર સમજે અને એ સમજ્યા પછી એને અંતરમાં ઉતારે અને એ પ્રમાણે પોતાના સ્વરૂપનો અનુભવ કરવાની આની પાત્રતા છે. હવે જીવ છે એ જૈન પ્રવચનનું રહસ્ય સમજે અને એ જૈન પ્રવચનના રહસ્ય મુજબ પોતાનું પરિણામ થાય. અને પોતાનું પરિણામ આવા પાત્ર જીવને જ થાય, તો કે આ જે જૈન શાસ્ત્ર છે એ ખરેખર પરિણામ કોને પામે, એટલે કે જૈન શાસ્ત્ર આખું બતાવે છે તો શું કે શુભ આત્મા સ્વરૂપનો અનુભવ કરી અને શુભ આત્મા સ્વરૂપમાં પોતે સદાય સ્થિર થાય એ સમગ્ર શાસ્ત્રનું લક્ષ્ય છે. તો આવો જીવ જે છે એ જૈન પ્રવચનનું રહસ્ય સમજી અને પોતાના અંતરમાં ઉતરી અને આત્મદર્શનની પ્રાપ્તિ કરે તો આ એક પ્રકારનો સાધક છે કે જે સાધક જૈન પ્રવચન સાંભળી અને એ જૈન પ્રવચનનું રહસ્ય પોતાના અંતરની અંદર વારંવાર ચિંતન મનન કરે, વારંવાર એને ખૂંટે, વારંવાર એનો વિચાર કરે, તો એની સતત વિચારણા દ્વારા એના સંસ્કાર એના અંતરમાં દ્રઢ થઈ અને એના જે પરિણામ છે પરિણામની અંદર ધીરે 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 આ વાત રહસ્ય છે ઉતરતું જાય અને એ ઉતરવાથી એ જીવને સમ્યક દર્શન થાય. એટલે કે આવા જીવ છે એ આ જીવ પ્રવચનને માટે યોગ્ય છે, તો આ પેલો પ્રકાર એને કયો. હવે આ જીવ પ્રવચન માત્ર જીવ પ્રવચન આવા મુમુક્ષુને જ ઉપયોગી છે એવું નહીં, પરંતુ જેને સમ્યક દર્શન થયું છે તેને પણ આ આધાર છે. કૃપાદેવ વાત કરી છે કે બારમા ગુણસ્તરના છેલ્લા સમય સુધી શસ્ત્રાસ્ત્ર અને સત્સંગ મોટો આધાર છે. કોને? જ્ઞાનીને પણ. એટલે બીજું આ જે પ્રવચન છે એ પ્રવચનની અંદર જે જનેશ્વરનું સ્વરૂપ બતાવ્યું છે એની જે ભક્તિ છે અને એની માટે બીજું કોણ લાયક છે? જૈન પ્રવચનનો સાર તો પરમેશ્વર છે. જૈન પ્રવચનનો સાર શું છે? જૈન પ્રવચનનો સાર તો દેવાધિદેવ તીર્થંકર દેવ છે, પણ શુદ્ધ છે અને એની જે ભક્તિ છે એ યથાર્થ કોણ કરી શકે અને એ ભક્તિ કરી અને એને આત્મામાં સ્થિર કોણ થઈ શકે એનું વર્ણન કે તો આવો જીવ છે. અને બીજા કોની વાત કરે છે? આ તો બધી વાત કરી છે મંદ વિષય અને સરળતા. પહેલા પહેલી વાત કરી કે એના કષાય મંદ થવા જોઈએ, એને કષાયો જે છે મંદ થવા જોઈએ અને જગતના જે પંચ વિષયો છે ઇન્દ્રિયોના એ અતિ મંદ થવા જોઈએ, એની પ્રત્યે એને બહુ પ્રેમ હોવો ન જોઈએ. મંદ વિષયની સરળતા સહ આજ્ઞા સુવિચાર અને એ જનેશ્વરની જે આજ્ઞા છે એ આજ્ઞા પાળવાને માટે જે સદાય તૈયાર છે, એટલે કે જે આજ્ઞાકિત છે અને જનેશ્વરને દેવની આજ્ઞા પોતે પાડે એવો જેનો નિર્ણય છે અને એ દ્વારા જેને પોતે સુવિચારમાં આવે છે, જેના વિચારો પણ સારા છે અને જેનું ચિંતન પોતે સુવિચારમાં આવે છે તો ચિંતનમાં આવે આવું જોઈએ છે અને જેના અંતમાં કરુણા છે કોમળતા એટલે દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ આદિ જેના અંતરમાં ગુણો છે એવો જીવ આ જૈન પ્રવચનના રહસ્યને પકડી અને પોતાના જૈન પ્રવચનનું રહસ્ય પકડી અને પોતાના આત્માનો અનુભવ કરે છે. પણ એ અનુભવની અંદર જૈન પ્રવચનની અંદર જે એક સારૂપ જે છે એ અહીંયા મૂળ વાત બતાવી કે જનેશ્વર દેવ છે અને જનેશ્વર દેવને યથાર્થ અવજુ ઓળખી અને એમની ભક્તિને અવલંબનને પોતે સ્થિરતા પ્રાપ્ત કરીને સ્વરૂપ પોતે પ્રાપ્ત કરે છે. તો એક અવજુ બતાવ્યો કે આગળ બીજી વાત કરે છે કે બીજા જનેશ્વરની ભક્તિ જનેશ્વરનું ચિંતન જનેશ્વરના દ્રવ્ય ગુણ પર્યાયનું જે ચિંતન કરે એ સ્થિરતાનો હેતુ છે મોટો. કોને? જ્ઞાનીને પણ. તો અહીંયા વાત કરી છે બીજી ગાથામાં કે રોકા શબ્દાદિ વિષય સંયમ સાધન વાત જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ્ય. તો ત્રણ પ્રકારના પાત્ર બનાયા, સામાન્ય પાત્ર, મધ્ય પાત્ર અને ઉત્કૃષ્ટ પાત્ર. કે આવા પાત્ર જે છે એ જ આ જૈન યોગ જૈનેશ્વરનું જે પ્રવચન છે એટલે કે જે અનુરોગ છે એનો સાર યથા સમજે છે અને જનેશ્વર દેવનું સ્વરૂપ પણ યથાર્થ સમજવાને માટે પાત્ર છે. એટલે કે જનેશ્વર દેવના દ્રવ્ય ગુણ અને પર્યાય અને જનેશ્વરનું જે છે એનું ચિંતન અને એમના સ્વરૂપનું અવલંબન અથવા તો એમની મૃત્યુનું અવલંબન કે એ સસરી વિશે તો એમના શરીરનું અવલંબન એના શરીરનું ધ્યાન શરીરનું ધ્યાન તો ખરેખર કરવાનું છે નહીં પણ માધ્યમ શરીરનું લઈ અને જીવસુદ્ધના આત્માનું ધ્યાન કરવાનું છે પણ એ ધ્યાન શરીરના માધ્યમથી સરળ થાય છે એટલા માટે અહીંયા એ વાત કરવામાં આવી છે કે આવો જીવ જે છે એ જીવેશ્વરના ધ્યાન ભક્તિ અને ભક્તિ અને ધ્યાન અને લીનતા દ્વારા પોતાના સ્વરૂપમાં વિશેષ વિશેષ સ્થિત. તો અહીંયા સમ્યક દ્રષ્ટિ પુરુષની વાત કરવાની કે જેને શબ્દાદિ વિષય રોકા છે એટલે કે હવે જગતના કોઈ પણ વિષયો પ્રત્યે એને પ્રેમ નથી. જ્ઞાનીને જગતના કોઈ ચોથે ગુણસ્થાને કે સ્થિત અને પાંચમે ગુણસ્થાને કે સ્થિત જે જ્ઞાની ગ્રહસ્થ છે એને જગતના કોઈ વિષય પ્રત્યે હવે પ્રેમ નથી. રાગ જોડાય છે પણ એ તો પોતાની ઈચ્છા વિના પૂર્વકર્મના ઉદયથી બાહ્ય વિષયની અંદર એનું જોડાણ છે તો અંતરથી એમને ક્યાંય પ્રેમ નથી. જે ને 105 ડિગ્રી તાવ આવ્યો પછી એને દુષ્પાક તરીકે ભોજન આપે તો એ ભોજન જેને એને પ્રીતિવાળું નહીં જેની પ્રીતિ નથી થતી તેમ જગતના કોઈ પણ વિષયની અંદર નાનીની પ્રીતિ નથી. તો એ વાત અહીંયા કરવામાં આવી કે જેને રોકા શબ્દાદિ વિષય અને સંયમ પ્રતિની વૃત્તિ થઈ છે કે હવે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જે નિર્ગ્રંથ થવાની ઈચ્છા છે એટલે એ વાત કરી દીધી કે સંયમ સાધન અને સંયમના સાધનો પ્રત્યે એટલે કે પોતે જેટલું બને એટલો સંયમ કરતો જાય છે. એટલે કે વ્રત લે વ્રત ગ્રસ્ત પર્યાય છે વ્રત લે 11 પ્રતિમા લે એ પ્રમાણે પોતે સંયમ પ્રત્યેનો હવે પ્રેમ વધતો જાય છે. જગતના પ્રત્યેનો પ્રેમ ઘટ્યો છે એવો જે જીવ છે અને આ એનો નિર્ણય કહેવો છે કે આ જગતમાં આત્માથી બીજું કોઈ અહીં ઇષ્ટ લાગતું નથી. આત્માથી સૌહીન એને એકમાત્ર આત્મા જ પ્રાપ્ત કરવો છે એવી જેની પ્રબળ ઈચ્છા જ સમ્યક દ્રષ્ટિને આત્મા સિવાય કંઈ જોતું જ નથી. જગતનો કોઈ વૈભવ કોઈ રાજ આ તે એ તો બધું એને ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ સમ્યક દ્રષ્ટિને તુચ્છ લાગે છે. એક આત્મા તો અહીં એ વાત કરવામાં આવી છે કે રોકા શબ્દાદિ વિષય સંયમ સાધન રા જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્યપાત્ર મહાભાગ આ મધ્યપાત્ર છે. અને આવો જીવ છે કે જીનેશ્વરનું પોતાના સ્વરૂપનું જીનેશ્વરનું એ બનીને ભક્તિથી એટલે બેના ધ્યાનથી ભક્તિ પોકો ધ્યાન તો બધી વાત એક જ છે. વિશેષ લીનતા વિશેષ ચિંતન અને લીનતા દ્વારા એ પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ વિશેષ સ્થિર થતો જાય છે. એટલે કે જ્ઞાની નું ચિત્ત ક્યાં છે જ્ઞાની ક્યાં છે કાં તો પોતાના સ્વરૂપમાં અને કાં તો ભગવાનના સ્વરૂપમાં. જ્ઞાનીનું મન કાં તો પોતાના સ્વરૂપમાં ઉપયોગ પોતાના સ્વરૂપમાં જોયે છે કાં તો એનો ઉપયોગ ભગવાનના સ્વરૂપમાં બહાર આવે ઉપયોગ અંદર ન ટકે અને બહાર આવી જાય તો ભગવાનના સ્વરૂપનું અવલંબન રહે છે. તો અહીંયા ભગવાનના સ્વરૂપનું અવલંબન મુનિસુધી માંડી અને મુનિ સુધી ભગવાનના સ્વરૂપનું અવલંબન લે છે મુનિ પણ ભગવાનના સ્વરૂપનું અવલંબન લે. તો એ વાત અહીંયા બતાવી કે આવો જીવ જે છે એ શું ઈચ્છે છે ઈચ્છે છે આ યોગ્યતાઓ જે કોણ સંયોગી જીવ સ્વરૂપ. સંયોગી જીવ સ્વરૂપ એટલે જેને અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર અનંત વીર્ય આદિ અનંત ગુણો એટલે ગંગાતી કર્મનો જેને જયારે ગંગાતી કર્મ નાશ થયો છે પણ હજુ શરીર છે સિદ્ધિની માફક અશરીર નથી થયા સશરીર છે તો એવા સ્વરૂપ લેવા જીનેશ્વરના સ્વરૂપને ઈચ્છે છે. કોણ આવા યોગીઓ શા માટે ઈચ્છે છે કે આત્મ સ્વરૂપમાં સ્થિર થવાની માટે આ બધા નિમિત્તો છે તો ઉત્કૃષ્ટ નિમિત્ત પણ ઈચ્છે છે. તો બીજું કોણ છે નથી નહીં કૃષ્ણ જીવાતણી મર્મયોગ નહીં લોભ ક્ષોભ મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. અહીં કોની વાત કરી છે? છઠ્ઠે સાતમી સંસ્થાને કે સ્થિત એવા મુનિની આ વાત કરી છે. કેમ કે એને એ મરણ થાય તો એમને કોઈ ચિંતા નથી, કેટલે ઉપરદેવે આ વાત બહુ સ્પષ્ટ કરી છે ને, અપૂર્વ સમુદ્ર વાત કરી છે. જીવિત કે મરણે નહીં ન્યૂનતાધિકતા ભવ મોક્ષ પણ વર્તે છે શુદ્ધ સમભાવજો, એ વાત અહીં કરી છે. આવા જે યોગીઓ છે, હવે જેને ત્રણ કસાયનો અભાવ થઈ ગયો છે, માત્ર સમજણ કસાય બાકી રહ્યો છે અને જગત ઇષ્ટ નથી આત્મથી, એની આગળની ભૂમિકાની વાત કરી કે એવા જે સંત છે, એટલે કે જે મુનિ છે, જે પંચ મહાવ્રત ધારી છે, નગ્ન દિગંબર જે પંચ મહાવ્રત ધારી છે, એવા મુનિને જીવિત અને મરણ એ સમાન થઈ ગયા છે. જીવન અને મરણ, મૃત્યુ થાય કે જીવિત રહી એ પ્રત્યે પોતાનો દેહ રહીએ કે દેહ ન રહીએ, એની સાથે જાણે દેહથી પરાંગમુક્ત થઈ ગયા છે. એટલે કે જેને પાંચ ઇન્દ્રિયોને સર્વથા જીતી લીધી છે, પંચાચાર જે પાળે છે, જીવિત અને મરણ સત્તુ મિત્ર પ્રત્યે જે સંદર્શિત થઈ ગયા છે, માન અમાને પણ જેને કોઈ પણ પ્રકારનો ક્ષોભ થતો નથી, અને જીવન અને મરણ મોક્ષ અને ભવ અને મોક્ષ, ભવ અને મોક્ષની પણ જેને ચિંતા નથી, એવા જે મુનિ છે એ પણ, એ યોગી પણ ભગવાનના સ્વરૂપને, પોતાના સ્વરૂપની વિશેષ સ્થિરતા માટે ઈચ્છે છે. તો અહીં વાત કરી તો આ પ્રમાણે આ અંતિમ કાવ્યની અંદર બહુ જ મર્મ ભરી દીધો છે. અને હવે છેલ્લી બે ગાથા કે છે એની વાત એ આ કાવ્ય સાથે સંબંધ નથી, પણ આ કાવ્યની નીચે લખાયેલી છે. હું તો આ કાવ્ય અહીં પૂરું થાય છે, આ કાવ્ય અહીં પૂરું થાય છે અને એની અંદર જીનેશ્વર દેવ છે એ સત્સ્વરૂપ માટે ની પ્રાપ્તિ માટે કેવા એનું અવલંબન કેવું કેવું ઉત્કૃષ્ટ નિમિત્ત છે એ વાત આ શાસ્ત્રમાં બતાવ્યું છે. અને સામાન્ય જીવોને વચ્ચે સદગુરુનો આ પ્રમાણે જીનેશ્વર દેવનું અવલંબન લીધા વિના પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી, એ આખા કાવ્યનું સાર છે. અને અહીં એ મૂળ કાવ્ય જે છે એ પૂરું થાય છે. હવે બીજી બે ત્રણ ગાથાઓ છે, તેમાં આવ્યો બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવ્યો તેમ સ્વભાવમાં મન સુત પડ્યા. અહીં કે છે કે જેમ સમદેશમાં, એટલે કે જયારે માથા ઉપર જયારે સૂર્ય આવે ત્યારે છાયા આપણે રહેતી નથી, માથા ઉપર સૂર્ય આવે ત્યારે આપણી છાયા પડે નહીં, એમ આ જગતનું જે મન જે છે, એટલે મન એટલે વિકલ્પ, સંકલ્પ વિકલ્પ કરે એને મન કહેવામાં આવે છે. એ મન જે સંકલ્પ વિકલ્પનો નાશ ક્યારે થાય છે? કે જયારે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે ત્યારે. એટલે કે સંભાવમાં જીવ આવે, એટલે કે સમતા પ્રાપ્ત કરે, એટલે સામૂહિક ભાવની જયારે પ્રાપ્તિ થાય છે, સામાયિકની પ્રાપ્તિ થાય છે, તો એ વાત અહીં કહ્યું કે આવે સ્વભાવમાં, પોતાના સ્વભાવમાં જયારે જીવ આવે છે, એટલે કે જેને આત્માનું દર્શન થાય છે, આત્માનો સ્વભાવ જેને અનુભવ થાય છે, એવા જીવને મન સ્વરૂપ મન રહેતું નથી, એટલે કે સંકલ્પ વિકલ્પ આદિ રહેતા નથી. અને પછી તો એને અપેક્ષાએ વિકલ્પ રહિત અવસ્થા થાય છે. એટલે કે વિકલ્પના તો પ્રકાર છે, અહીં તો સંકલ્પ વિકલ્પ રહિત, સંકલ્પ વિકલ્પ તો કોને કહેવામાં આવે? સંકલ્પ વિકલ્પ વ્યાખ્યા શું? પર લક્ષે થતા મનના જે ભાવ, અને જેની અંદર અનેક પ્રકારના નિયો બદલતા જાય, એવા જે અનેક પ્રકારના વિકલ્પ છે, એવા વિકલ્પનો નાશ થાય છે. અને ચિંતન રૂપ એક નિર્વિકલ્પ જેટલી વખત એક જ વસ્તુને ધ્યેય કરી અને મન સ્થિર રહે એટલું વખત એની નિર્કલ્પ અવસ્થા પણ કહેવાય. હવે ચિંતન અવસ્થા તો પ્રણય તો નિર્કલ્પ અવસ્થા એટલા વખત સુધી કહેવામાં આવે છે, અને પૂર્ણ નિર્કલ્પ અવસ્થા તો જયારે ઉપયોગ છે એ સમગ્ર રીતે આત્મામાં સ્થિર થાય તે દશાને પણ નિર્કલ્પ દશા કહેવામાં આવે છે. તો અહીંયા એ વાત કરી કે હવે સૌબજ સેવનું મન સ્વરૂપ પણ જાય. હવે કે છે કે આ કેવી રીતે આ જગતની દુઃખની સંસારની ઉત્પત્તિ કેવી રીતે એનું કારણ બતાવે છે કે એક જ મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. આ સંસારની ઉત્પત્તિ કોને અને સંસ્કારની ઉત્પત્તિ શું, સંસારની ઉત્પત્તિ થઈ ક્યાંથી, કે ભાઈ સંકલ્પ વિકલ્પ જે ઉઠે છે અજ્ઞાનથી સંકલ્પ વિકલ્પ ઉઠે છે, તો અજ્ઞાન અવસ્થાની અંદર જે સંકલ્પ વિકલ્પ ઉઠે છે એ સંસાર છે. કોઈ બીજા પદાર્થ જળ પદાર્થોમાં કોઈ સંસાર સંસાર છે. જળ પદાર્થો પ્રત્યે જેટલો રાગ દ્વેષ અને વિકલ્પ થાય છે કે આ મારું આ કરવું છે, આ કરો વિકલ્પ હવે આ કરું, અને પછી આ મારો હોવો જોઈએ સંકલ્પ, પર પદાર્થ મારે હોવા જોઈએ, પર પદાર્થ પ્રત્યે વિચારો અને પર પદાર્થ મારે હોવા જોઈએ સંકલ્પ, આ કરવું છે ને આ નથી કરવું પર પદાર્થમાં, એ બધા જે વિકલ્પો છે. પણ કઈ કરી તો શકતો નથી જે પદાર્થમાં કઈ, તો આખો સંસારની ઉત્પત્તિ ક્યાંથી થાય છે, તો સંસારની ઉત્પત્તિ માત્ર પરપ્રત્યેની જે ભ્રાંતિ છે, જે અજ્ઞાન છે, અજ્ઞાન દ્વારા પરપ્રત્યે જે રાજદ્વેષ અભિભાવ થાય છે અને વૃત્તિ જે પરપ્રત્યે જાય છે અજ્ઞાન દ્વારા, એનાથી આ સંસારની ઉત્પત્તિ થાય છે. તો એ વિકલ્પ દ્વારા સંસારની ઉત્પત્તિ થાય છે તો એ વિકલ્પનો નાશ થતા એટલે કે અંતર્મુખ અવલોકે તો આત્મા દેખાય, અને આત્મા દેખાતા વિકલ્પનો નાશ થાય. અંતર્મુખ અવલોકતા આ સંસારનો નાશ કેવો થાય, સંસારનો એટલે દુઃખનો, સંસારનો એટલે આ દેહ આદિ જે બધા સંયોગો છે અને એ બધા પ્રત્યે જે રાગ છે એ રાગનો નાશ, એ રાગ છે એ જ સંસાર છે. રાગ છે રાગ દ્વેષ અને મોહ એ જ સંસાર છે. રાગ દ્વેષ અને મોહ તે મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. તો આ રાગ દ્વેષ અજ્ઞાન અહીં એ વાતને બે શબ્દમાં કે સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ મોહ વિના સંકલ્પ વિકલ્પ મોહ વિના થાય નહીં. રાગ દ્વેષ મોહ કો કે સંકલ્પ વિકલ્પ બે વસ્તુ એક જ છે. પર પ્રત્યે ને આત્માની વૃત્તિ એથી સંકલ્પ વિકલ્પ ઉઠે છે, અને પરદ્રવ્ય તો પોતાનું થઈ જતું નથી, ગમે એટલી વિકલ્પ કરે છે કે કોઈ પરદ્રવ્ય આત્માનું થઈ શકે નહીં. પણ ભ્રમણાથી માને આ મારું તારું એવા જે વિકલ્પને પરના આગા પાછા આગો પાછું કરવાની જે વૃત્તિ એને સંકલ્પ વિકલ્પ કહે છે. એ સંકલ્પ વિકલ્પ ક્યારે માટે કે જયારે જાણે કે આ જગત નથી, આ પરમાથી કંઈ પણ મને પ્રાપ્ત થઈ શકે એમ નથી, ને હું ખોટા વિકલ્પો કરતો બંધ થાઉં, એવો જયારે દૃઢ વિચાર કરી અને પોતે એ વિચારોનો બંધ કરીને પોતાના સ્વરૂપના વિચારમાં તન્મય થતા જયારે ઉપયોગ અંતર્મુખ થાય છે અને પોતાના સ્વરૂપને જયારે ઓળખે છે અનુભવે છે ત્યારે આ સંકલ્પ વિકલ્પનો નાશ થાય છે, એટલે કે સંસારનો નાશ થાય છે. તો વાત અહીં બતાવી નહીં કે જે મોહવિકલ્પ સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નવા. હવે એક બીજી વધારાની ગાથા પણ અહીંયા કહેવામાં આવી છે કે સુખધામ અનંત સુસંત ચહી દિન રાત રહે તદ ધ્યાન મહી. આ જે પેલું ઉપર કાવ્ય કહ્યું ઈચ્છે છે જો જોગીજન, એનો સાર આ એક કડીમાં આપી દીધો કે સુખધામ અનંત સુસંત ચહી. સુખધામ કોણ? ભગવાન છે, સુખનું ધામ છે, કેમ કે એમને અનંત સુખ પ્રાપ્ત છે. તો એવા અનંત સુખ જેને પ્રાપ્ત છે એની જે સંત છે એટલે કે જે મુમુક્ષુ છે તે ચાહે છે અને ચાહે સુખ દિન રાત રહે તદ ધ્યાનમાં. ધ્યાનમાં દિવસ ની રાત જેનું ચિત્ત રહે છે તો શું થાય છે, એને પ્રશાંતિ અનંત સુધા મળે છે. પરશાંતિ અનંત સુધામય, જે અનંત શાંત જે આત્માનો સ્વભાવ છે, એવો જે સ્વભાવ જે જિનેશ્વર દેવને પ્રાપ્ત છે અને જેના ધ્યાન દ્વારા સાધક ને પ્રાપ્ત થાય, મોક્ષ ને પ્રાપ્ત થાય છે એવો જે શાંત સુધારસ, એટલે કે શુદ્ધ આત્મતત્વ, જીવેશ્વરનું આત્મતત્વ પણ શુદ્ધ છે અને જે પોતાના સ્વરૂપને અનુભવે છે એ આત્મા પણ શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. તો કહે છે કે પ્રશાંત અનંત સુધામ નય જે પ્રમણી પ્રણમી પદતે વર્તે જયતે. હું આવા પદને પ્રણામ કરું છું અને આવું પદ જે સદાય જયવંત વર્તે, એટલે કે આવું શુદ્ધ પદ છે એને જય થા. શુદ્ધ પદનો જય કહો કે જીનેશ્વર દેવનો જય કહો કે જૈન દર્શનનો જય કહો, જે કહો આ બધી વાતો આ અંદર સમાય છે. અને પોતાના સ્વરૂપનો પણ જય, એટલે કે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એ પણ સદાય જયવંત જ છે. સ્વરૂપ તો કોઈ દિવસ નાશ થતો નથી, પણ જયારે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે સ્વરૂપ તો સદાય જયવંત છે. તો અહીંયા કહે છે કે એવું સ્વરૂપ જે છે એ સદાય જયવંત રહો અને સદાય અમારો ઉપયોગ જે છે એવા સ્વરૂપમાં રહો. અમારો ઉપયોગ કાં તો અમારા સ્વરૂપમાં રહો અને કાં તો જીનેશ્વરના સ્વરૂપમાં રહો, જગતમાં ક્યાંય ન જાઓ. કેમ કે એ દ્વારા જ પરમ શાંત અનંત સુધામય જે છે પદ, કોઈ પદ છે કાં તો પોતાનું સ્વરૂપ પરમ શાંત સુધામય છે અને કાં તો જીનેશ્વરનું સ્વરૂપ છે પરમ શાંત સુધામય છે. અને એવા જે પદ છે એને હું મનેથી અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. પ્રમણી પદ તે વર્તે જયતે, અને જે વર્તી રહ્યું છે કોને, જ્ઞાનીના અંતરમાં જે પદ વર્તી રહ્યું છે અને જીનેશ્વરનો આત્મા જે પદરૂપ છે એ સદાય જીવંત વર્તો, એવી ભાવના કરી અને આ પદ પૂર્ણ કરવામાં આવે છે. તો આની અંદર એક અપેક્ષા છે તો જૈન દર્શનનું સમગ્ર જે સાર છે એ બધી વાતો અહીંયા આ ગાથાની અંદર તો એમને આ ઇચ્છેલામાં તો બધી વાતો મૂકી દીધી છે. તો આ પ્રમાણે ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ ગુરુ શુદ્ધ તે આત્મપદ સહયોગી જન સ્વરૂપ એનું વર્ણન આપણે અહીંયા પૂર્ણ થાય છે. એટલે ફરી ફરી આ કાવ્ય છે એનો ફરી ફરી વિચાર કરવા યોગ્ય છે, કેમ કે આ તો બહુ ગંભીર ભાવથી ભરેલું કાવ્ય છે. તો ફરી ફરી આ એક જે પદ છે એનો વિચાર કરી અને પોતે પણ જીનેશ્વર દેવની ભક્તિ જેમ પોતાને પ્રાપ્ત થાય તેમ પ્રાપ્ત કરી અને એ ભક્તિ અને એ સ્વરૂપના ચિંતન દ્વારા વિશેષ વિશેષ સ્થિરતા પ્રગટ કરી અને પોતાનું સ્વરૂપ પ્રગટ કરે એવી આની અંદર વાત કૃપાળુદેવે કરી છે.